चल मंगलाचरण करसु। नमो अरिहंताण नमो सिद्धाण नमो आयरियाण नमो उवजायाण नमो लोए सवसाहूण मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलं। नमः समय साराय स्वानुभूत्या च कासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरचिदे ध्रुववचने अनुपमगति पामे लसर्वे सिद्धने वंदी कहूं श्रुत केवड़ी कथित आसमय प्राभृत हो। पर्वाधिराज अष्टानिका पर्व आपणे चाली रह्यो छे। अष्टानिका पर्व में देवो बधा अकृत्रिम जिनालयना दर्शन अने पूजन करवा जाए छे। आ एक शाश्वत पर्व छे जे अनादिकाळथी चालतो आव्यो छे। वर्ष में त्रण वार आठ दिवस आवे छे अने आ दिवसों में जेटला पण अकृत्रिम जिनालयो छे त्यां निरंतर जे जुदा जुदा विधानों हवे इंद्र आदि जाए तो इंद्रध्वज विधान आदि करे छे। આપણે મનુષ્ય ત્યાં જઈ શકતા નથી તો આપણે અહીંયા રહીને પંચમેરુ અને નંદીશ્વર વિધાન કરીએ છીએ અને ક્યાંય ક્યાંક સિદ્ધચક્ર વિધાન પણ કરવામાં આવે છે। એક જૂની કથા ફેમસ છે મૈના સુંદરી અને એની કે હા શ્રીપાલ રાજાની કે એમને કોઢ હતો અને સિદ્ધચક્ર વિધાનના એનાથી એમને પુણ્ય ઉદય થયો અને એ કોઢ દૂર થયો। તો એટલે સિદ્ધચક્ર વિધાન પણ ક્યાંક ક્યાંક કરવામાં આવે છે। જો આપણે આ રોજ જે ક્લાસ ચાલે છે એમાં અષ્ટાનિકામાં જે અકૃત્રિમ જિનાલયોનું થોડુંક થોડુંક વર્ણન આપણે કરીએ છીએ અને એમાં પણ જે વિશેષતાઓ હોય કંઈક નવું જાણવા મળે એ જાતનું આપણે રોજ કરીએ છીએ। તો આજે જિન મંદિરમાં કોની પૂજા થઈ ઉપર કોઈને ખ્યાલ છે? નંદીશ્વર દ્વીપના કયા દ્વીપની કઈ સાઈડની? આજે પશ્ચિમ દિશાની પૂજા થઈ। આજે પશ્ચિમ દિશાના નંદીશ્વરના જિનાલયોની પૂજા થઈ। ચલો હવે પશ્ચિમ દિશા કઈ બાજુ છે કોઈને ખ્યાલ છે? આ બાજુ, આ બાજુ દરિયો છે ને? હા, તો હવે દરિયાની પાર જુઓ, આ દિવાલની પાર, દરિયાની પાર, હા જેટલો આપણને પૃથ્વીનો છેડો ખબર છે એની પાર, બધા દ્વીપ સમુદ્રની પાર, આઠમા દ્વીપમાં નંદીશ્વર દ્વીપના દર્શન થાય છે કે નહીં? અહીંયાથી થાય છે ને દર્શન, ભગવાન દેખાયા કે નહીં? હા જો ઓલી બાજુ આઠ, જે આઠ નહીં, વચમાં અંજનગીરી છે, પછી ચાર દધીગીરી છે અને આજુબાજુ આઠ રતિકર પર્વતો છે, બરાબર? જો હવે આપણે રોજ થોડું થોડું નંદીશ્વર દ્વીપનું વર્ણન જોઈએ છે, આપણે અત્યાર સુધી જોયું કે કોઈ એક દિશામાં 84,000 યોજન ઊંચો અંજનગીરી પર્વત છે, 84,000 યોજન એનું ડાયામીટર છે અને 1,000 યોજન એમાંથી જમીનની અંદર છે, 83,000 યોજન બહાર છે। પછી એની ચાર દિશાઓમાં ચાર વાપિકા એટલે તળાવ છે, એ તળાવ પણ 1,00,000 યોજન બાય 1,00,000 યોજનના છે અને 10,000 યોજન ઊંચો એમાં દધીગીરી પર્વત છે, વ્હાઈટ કલરનો પર્વત, એનો ડાયામીટર પણ 10,000 યોજન અને જમીનની અંદર 10,000 યોજન। એની આજુબાજુ કોઈ પણ એક તળાવ લો તો એની ચાર સાઈડ જોઈએ ને, તો એ ચારે સાઈડ ઉપર વન છે, જંગલ છે, તો દેટ ઇઝ 1,00,000 યોજન બાય 50,000 યોજન એવા ઊંચા ઊંચા વન છે। એના આપણે વનના નામ ગઈકાલે જોયા હતા, તો જો આમ્રવન, અશોકવન, પછી એક સપ્તપર્ણ વન અને એક ચંપક વન, ચાર વનના નામ આપણે જોયા હતા। આજની વિશેષતા, ચાર દિશાઓમાં એક અંજનગીરીની આજુબાજુ કેટલી વાપિકા છે? ચાર વાપિકા હોવી જોઈએ ને, કેમ કે ચાર દધીગીરી પર્વત છે, વચમાં અંજનગીરી, આજુબાજુ ચાર દધીગીરી પર્વત અને દધીગીરી વાપિકાની વચ્ચે છે, વાપિકા એટલે તળાવ, તો ચાર તળાવ એક દિશામાં। ટોટલ કેટલા તળાવ? 16 તળાવ થયા ને ચાર દિશામાં, 16। હવે જો આ બધા તળાવના પણ નામ છે તો હું વાંચી જાઉં છું, સાંભળજો ખાલી। હા, આપણે જૈન ધર્મમાં શરૂઆત ક્યાંથી થાય? હંમેશા પૂર્વ દિશાથી. તો જો પૂર્વ દિશામાં નંદા, નંદાવતી, નંદોત્તરા અને નંદી ઘોષા આ ચાર વાપિકાના નામ છે. પછી દક્ષિણ એમાં અર્જા, વિરજા, અશોકા, વીત શોકા. પછી આજના પશ્ચિમના, તો પશ્ચિમમાં પણ આજે ચાર નામ બોલું છું, એ કઈ ડાયરેક્શનમાં જશો? કે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર. એટલે આ ચાર નામ જે સિક્વન્સમાં આવે તો આપણને ખબર જ પડી જાય કે કયું તળાવનું શું નામ છે. ખ્યાલ આવ્યો ને? તો જો પશ્ચિમના નામ વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા. અને ઉત્તરના નામ રમ્યા, રમણીયા, સુપ્રભા અને સર્વતોભદ્રા. આ બધા વાપિકાના નામ છે. જો આપણા શાસ્ત્રમાં તો એટલી એટલી ડિટેલ્સ છે કે જેટલી તમે પચાવી શકો ને એટલી ત્યાં છે, અને એનાથી વધારે છે. પણ આપણને આ બધું જાણીને શું ફાયદો? કે ઇવેન્ચ્યુઅલી આનું જાણીને આપણને કેવળ જ્ઞાનની મહિમા આવી જોઈએ. કે જો કેવળી ભગવાને આટલું બધું જાણીને આપણને આટલું તો એનો થોડોક ભાગ કીધો, અને એનાથી આપણે અલ્પ જ્ઞાની પણ લોકાલોકનું જ્ઞાન કરી શકે છે, અહીંયા બેઠા બેઠા પણ કરી શકે છે. બરાબર? તો જો આ રીતે જે અકૃત્રિમ જિનાલયો, આપણે પંચમેરુનું વર્ણન પહેલા જોઈ લીધું. આ અમારે આજે સાતમો દિવસ છે. સાતમો થયો ને આજે? આજે છઠ્ઠો દિવસ છે, સાતમો છે. એક એક ગેપ છે ને વચમાં, તો એડિશનલ તિથિ છે. આજે સાતમો, આઠ અને નવ બે દિવસ હજી સોમ મંગળ બાકી. તો આપણે પંચમેરુનું વર્ણન જોયું. આપણે જે બધા માનુષ્યોત્તર પર્વત, એ પર્વતનું ને એનું વર્ણન જોયું. પછી આપણે આ નંદીશ્વર દ્વીપનું વર્ણન જોઈ રહ્યા છે. વચમાં આપણે કુંડલવર દ્વીપનું વર્ણન જોઈ લીધું, કેમ કે એની પૂજા વચમાં થઈ ગઈ. હજી આપણે રૂચિકવર દ્વીપ બાકી છે, એની ચર્ચા આપણે કાલે કરશું. મંગળવાર સુધી છે ને અષ્ટાનિકા. હા, ચાલો હવે આપણે આજનો આપણો ચાલતો વિષય સમયસારજી, એની આપણે ચર્ચા ઉપર આવી જઈએ. હા, જો આજે સન્ડેનો દિવસ છે, એવરી સન્ડે તો અહીંયા સોલ સાયન્સ અને તત્વાર્થ સૂત્રના ક્લાસ ચાલે છે. હવે વિચાર કરો કે તમે કોઈ લગ્નના જમવાનામાં ગયા છો, લગ્નની લાણીમાં. હા, આપણે કહીએ ને કે ભાઈ કે બધા આવજો. આ ગુરુદેવ શું કે કયું, કઈ જાતનું? હા, સાગમ ટુ આમંત્રણ છે ભાઈ, બધા આવજો. હા, જમવા. હવે સમજો તમે જમવા ગયા અને તમને જમવામાં હજી એન્ટર થાઓ અને તમને ખાલી સુગંધ જ આપવામાં આવે, જમવાનું ન આપવામાં આવે કે ભાઈ અમારે ખાલી સુગંધ સૂંઘવાની છે, તો કેવું લાગે? અચ્છા ચલો, એનાથી જરાક આગળ વધ્યા. હવે તમને ત્યાં ઓલો એક પોર્ટર છે જે થાળી આપે ને, એ માણસ છે, એ તમને ખાલી મેન્યુનું વર્ણન કરશે, ખાવાનું નહીં મળે. તો મેન્યુમાં આ છે, આ છે, આ છે, આ છે, તો કેવું લાગે? અને હવે જો એનાથી આગળ જઈને તમને થાળીમાં સીધો આપણને એમ કહે ને કે માખણ કે મેવા મિષ્ટાન આપવામાં આવે, તો હવે કેવું લાગે? ખ્યાલ આવે છે ને? સોલ સાયન્સ કેવું છે કે તમને ખાલી સુગંધ આપે છે. જૈન ધર્મ કેવો છે? એ ખાલી તમને કે ભાઈ જૈન ધર્મથી જીવને આ આ સુખ મળે છે, એના જેવું છે. તત્વાર્થ સૂત્ર તો આગમનો ગ્રંથ છે ને, એટલે તમને ડિટેલ્સ આપશે કે ભાઈ મેન્યુમાં આ છે, આ છે, આ છે, આ છે, આ બધું છે. અને આ સમયસારજી શું છે કે હવે તમને થાળીમાં બસ આપ્યો મેવો, હવે તમે એનો આનંદ લો. ખ્યાલ આવે છે કે નહીં? હા, રસ રસ્તો શીરો જે આપણને ભાવતી હોય મીઠાઈ યાદ કરી લો કે મળી રહી છે. આજે ગુરુદેવ શ્રી કે ને કે ભાઈ આ તો માખણ છે, મેવા છે, એમ કે સૌથી ઉત્કૃષ્ટ માલ હોય. તો આ એની ચર્ચા આપણે આજે કરીએ છીએ. જો સભામાં શ્રોતા તો વિવિધ જાતના હોય, અને ગુરુદેવશ્રી તો એમાં કોનું વર્ણન કરે કે ભાઈ શુદ્ધાત્માનું વર્ણન કરે. એટલે એ રીતે તમે સાંભળજો, જેટલું પચાવી શકો એનો આનંદ લેજો, ન પચાવી શકો તો એમ વિચાર કરજો કે ભાઈ હજી કંઈક ઘણું બાકી છે. ખ્યાલ આવ્યો ને? જો આપણે શરૂઆત કરીએ છીએ, કોની પાસે હાથમાં શાસ્ત્ર નથી? બધા પાસે હાથમાં શાસ્ત્રો હોવું જોઈએ. બધા અહીંયાથી લઈ લેજો. આપણે ગુજરાતી, હિન્દી બધી જ જાતની ફેસિલિટી અવેલેબલ છે. શાસ્ત્ર લેજો, ઠવણી લેજો, સાથે એક ટેબલ લેજો, એટલે કોઈનું કાંઈ મિસ ન થાય. આ તો આપણી ગુરુદેવશ્રીની પરંપરા છે ને કે હાથમાં શાસ્ત્ર હોય तो शू चाली रही है अपन ने खबर पड़े, नहीं तो खबर न पड़े। मनीष भाई हमने एक टेबल आप जो ना आगे जो समय सारजी की शुरुआत क्या थी थाय छे। हाँ आज आप आज थोड़ा नवीन श्रोता है थोड़ू जनरल वर्णन पण करसू ने थोड़ी ऊंची बात पण करसू। जो जेवी रीतना शुरुआत में ज कुनकुंद आचार्य शु बात करे छे, जो पेज नंबर 6 काढ़ो बदा पेज नंबर 6 आज पहली गाथा जो मंगलाचरण की गाथा है एने एनी टीका की शुरुआत में ज कुनकुंद आचार्य जो शू कहे कि अथ मंगल अर्थ ने सूचवे मू बदा ने ए लाइन। हाँ ए लाइन स्कीप करो आग जो ग्रंथनी आदि में सर्व सिद्धो ने द्रव्य स्तुति सर्व सिद्धो ने भाव द्रव्य स्तुति थी पोताना आत्मा में अने परना आत्मा में स्थापी ने आ समय नामना प्राबृत नु भाव वचन ने द्रव्य वचन थी परिभाषण शुरू करिए। शुरुआत ज क्या थी करी कुनकुंद आचार्य के आपड़ा मा कोनी स्थापना करी सिद्ध भगवान नी स्थापना करी पोता मा तो करीज अने पोते तो एनो अनुभव पण करी रहा छे पोताना आत्मानो ज पोताने सिद्ध समान जाणी रहा छे आपणे कहीए ने हालता चालता सिद्ध समान कुनकुंद आचार्य भगवान नो जय हो एवुं आपणे कहीए ने तो ए तो कोईपण मुनिराज जे छठा सातमा गुणस्थान में झूलता होय क्यारे पोताना आत्मा में लीन थई जशे अने श्रेणी मांडीने अरियंत थई जशे खबर न पड़े केम के श्रेणी नो टाइम इज ओनली फ्रेक्शन ऑफ अ सेकेंड। आम हाजी तो हमणा मुनिराज हता अने अरे हमणा केवल ज्ञानी थई गया एवुं थई जाय ख्याल आवे छे ने एटले हालता चालता सिद्ध समान छे पण खाली ए पोते नहीं साथे आपणा आत्मा में पण कोनी स्थापना करे छे सिद्ध भगवानी। अरे शू वात करो छो अमे तो हजी धंधा पाणी में डूबेला छे अमे तो हजी घर परिवार में डूबेला छे के नहीं अने तमे कहो छो अमे सिद्ध भगवान छे बोलो आपने लगे कि नहीं अंदर के आपने सिद्ध भगवान छे आपने न लगत पर कुनकुंद आचार्य ने लगे कि आप सिद्ध भगवान छे ख्याल आए ने आ जोवानी नजर जोवानी दृष्टि छे। कुनकुंद आचार्य गुरुदेव श्री कहता है भाई मैं कोई ने पर्याय दृष्टि थी जोया हो तो मने माफ करजो एटले आ जोवानी दृष्टि छे कि दरेक आत्मा ने एनी वर्तमान अवस्था थी भाई आ पुरुष छे आ स्त्री छे आ जुवान छे आ वृद्ध छे आ भणेलो छे आ अभण छे ए जातनी दृष्टि थी जोवानी जोवा करता दरेक ने जोवानी दृष्टि शू होवी जोईए आ आत्मा छे कदाच मारी पहेला भगवान थवाने लायक छे। हवे एवी रीतना विचार करिए मारी पहेला भगवान थवाने लायक छे तो कोईना पर कषाय भाव केवी रीतना आवे ख्याल आवे छे के नहीं। हा चलो आगळ थोड़ू वधीए हवे जो पेज नंबर काढ़ो पेज नंबर 14 पांचमी गाथा छे एनी टीका। हवे आचार्य शू कहे छे आ ग्रंथ में के आचार्य कहे छे के जे कई मारा आत्मानो निज वैभव छे ते सर्वथी हूँ आ एकत्व विभक्त आत्मा ने दर्शावीश एवो मैं व्यवसाय कर्यो छे मारो बिजनेस शू छे के बधाने भगवान देखाड़वानो बिजनेस छे मारो अने केवी रीतना हूँ बतावीश बधाने भगवान केवी रीतना हूँ बतावीश कि भाई हूँ तो बताईश तमारे जाणवु होय तो जाणो एम नहीं मारी पासे जेटली पण ताकत छे मारो निज वैभव जेटलो छे एनाथी हूँ तमने बतावीश। आ निज वैभव छे अहींया चलो टेक्निकल क्वेश्चन जे स्वाध्याय छे आ निज वैभव छे द्रव्य गुण के पर्याय आ निज वैभव एटले पर्याय एटले कुनकुंद आचार्य पोताना पर्याय मां पोताने केवो आत्मा अनुभवे छे एनी वात छे बराबर। હવે કુનકુંદ આચાર્ય મુનિરાજ છે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા એમનો નિજ વૈભવ ઘણો ઊંચો છે। હવે ગુરુદેવશ્રી આપણને સમયસારજી સંભળાવ્યું કે નહીં હમણાં આ વખતે 19મા ખોટનું પૂરું થયું નાખું હા તો એમણે કેવી રીતના સમજાવ્યું કે ભાઈ હું સમજાવીશ તમારે સાંભળવું તો સાંભળો એવી રીતના સમજાવ્યું એમણે? તો કેવી રીતના સમજાવ્યું? પોતાના પૂરા નિજ વૈભવથી સમજાવ્યું ને કે ભાઈ હા તમે બધા આવો અને સાંભળો, આ જ એક સાંભળવા લાયક છે, આમાંથી જ તમને મોક્ષનો માર્ગ મળશે. એવી રીતના સમજાવ્યું ને પૂરા નિજ વૈભવથી. હવે ગુરુદેવશ્રી તો અવિરત સમ્યક દ્રષ્ટિ જીવ છે, ભલે કુનકુંદ આચાર્ય જેવો નથી એમનો નિજ વૈભવ, પણ તોય એમના ગુણસ્થાનને અનુસાર તો એમનો નિજ વૈભવ છે કે નહીં, કે નિરંતર આત્મામાં એમનું પરિણતિ રહે છે અને નિરંતર ઝરતો એમ કે ને કે આનંદ એમને ઝરે છે. આપણે પણ કોશિશ કરશું કે ભાઈ આપણા જેટલા નિજ વૈભવથી એ આ આત્માને સમજાવશું. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો હવે આપણો ચાલતો અધિકાર છે ઉપાય ઉપેય અધિકાર. હવે જો પેજ નંબર કાઢો બધા, છસો ને સોળ, 616 શરૂઆતથી જોઈએ ને, 601 ઉપાય ઉપાય શરૂ થાય છે ત્યાંથી. જરાક એક રિવિઝન કરીને પછી આજની ગાથા ઉપર આવશો, આજના કળશ પર. 616 જો આનો કોન્ટેક્સ્ટ થોડો સેટ કરીએ, આ અધિકાર છે ઉપાય ઉપેય અધિકાર. આખું સમય સારજીમાં કેટલી ગાથાઓ છે? 415 ગાથા કુનકુંદ આચાર્યએ એની રચના કરી, બરાબર. એ 415 ગાથાઓ પૂરી થઈ ગઈ ઓલરેડી. હવે આપણે ક્યાં ઉભા છે કે અમૃતચંદ્રાચાર્યએ એ આખી 415 ગાથાની ટીકા પૂરી કરી. એ ટીકા પૂરી થઈ પછી અમૃતચંદ્રાચાર્યને પાછો વિચાર આવ્યો કે ભાઈ આ તો મેં પૂરું વર્ણન કરી દીધું, હા, પણ આખા સમય સારજીમાં કુનકુંદ આચાર્યએ આત્માનું વર્ણન કેવી રીતના કર્યું કે જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, આખા સમય સારજીમાં જ્ઞાન તે આત્મા એવી રીતના કર્યું. હવે શ્રોતાઓ ક્યાંય એમ અઝ્યુમ ન કરી લે કે ભાઈ આત્મામાં એક જ્ઞાન ગુણ જ છે, બીજું કાંઈ છે જ નહીં. ખ્યાલ આવ્યો ને? એવો એમને વિકલ્પ આવ્યો. એટલે એમણે આ પાછળ પરિશિષ્ટ છે, અત્યારના આપણે પરિશિષ્ટ વાંચી રહ્યા છે, એની એમણે રચના કરી. પરિશિષ્ટ એટલે આપણે ઇંગ્લિશમાં શું કહેવાય? એપેન્ડિક્સ. હા, આ એપેન્ડિક્સ છે સમયસારજીનું, એની એમણે રચના કરી. તો એમાં શેની વાત કરી? એ પરિશિષ્ટમાં ત્રણ વસ્તુની એમણે વાત કરી અમૃતચંદ્રાચાર્ય. એક કે આત્મામાં અસ્થિ નાસ્તિ, એક અનેક, હા, એવા પરસ્પર વિરુદ્ધ, પરસ્પર વિરુદ્ધ પણ એક સાથે આત્મામાં રહી શકે એવા અનેક ધર્મ છે. એ અનેક ધર્મમાંથી 14 ધર્મનું વર્ણન એમણે કર્યું કે કોઈ પણ દ્રવ્ય હોય, આત્મા પણ હોય, એનો આવો સ્વભાવ છે કે દ્રવ્યથી એક છે તો પર્યાયમાં જુદી જુદી વિવિધતા પણ દેખાય છે. પછી દ્રવ્યથી નિત્ય છે તો પર્યાય પાછી એક એક સમયની છે અને ચેન્જિંગ પણ છે. ખ્યાલ આવે ને? જો થોડુંક નવા લોકો છે ને એકદમ બેઝિકથી રિટ્રેક્ટ કરીએ, દરેક પદાર્થનું સ્વરૂપ કેવું છે? બોલ પ્રક્ષાલ, કેવું છે? કે દરેક પદાર્થનું સ્વરૂપ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ છે, બરાબર. દ્રવ્ય ગુણ પર્યાયમય છે. એમાંથી ક્ષણિક વસ્તુ કઈ છે? પર્યાય ક્ષણિક છે, એક સમયની છે. અથવા તો દ્રવ્યની જે વર્તમાન અવસ્થા છે એને પર્યાય કહેવાય છે. અને દ્રવ્યનું જે એક ત્રિકાળી કમ્પોનન્ટ છે, ત્રણેય કાળ રહેવાવાળું, એને દ્રવ્ય ગુણ અથવા દ્રવ્ય કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? હા, તો દરેક દ્રવ્યમાં એક કોન્સ્ટન્ટ પોર્શન છે અને એક ચેન્જિંગ પોર્શન છે. જે કોન્સ્ટન્ટ પોર્શન છે એ આત્માને આત્મા બનાવી રાખે છે, નહીં તો અનાદિકાળથી આત્મા ચેન્જ ન થઈ જાય, એમાં કંઈક મિશ્રણ ન થઈ જાય, ન થાય. કેમ કે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે છે, એમાં કોઈ ગુણ એડ થતો નથી, એમાંથી કોઈ ગુણ સબટ્રેક્ટ થતો નથી, અનાદિકાળથી એવો ને એવો રહે છે. એટલે જીવ જીવ રહે છે. નહીં તો આપણને ક્વેશ્ચન થાય ને કે વિશ્વમાં 6 દ્રવ્ય શું કામ? ઇટ શુડ કોન્સ્ટન્ટલી ચેન્જ. પણ 6 ના 6 જ રહે છે, કેમકે એકે દ્રવ્ય ચેન્જ થતા નથી. કોને કારણે? કે એના ત્રિકાળી અંશને કારણે. પણ એટ ધ સેમ ટાઈમ બધા દ્રવ્ય ચેન્જ થાય છે. કોને કારણે? કે એની પર્યાયના અંશને કારણે. એટલે કે દ્રવ્યનું પ્રેઝન્ટ ફોર્મ નિરંતર બદલતું રહે છે. ક્યારેક જીવ મનુષ્ય ગતિમાં છે, ક્યારેક તિર્યંચમાં છે, ક્યારેક નરકમાં છે. 4 ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કર્યા રાખે છે ને અનાદિકાળથી. तो जो कॉन्स्टंट हो तो परिभ्रमण के रीतना करे, इट शुड स्टे ने, अपने स्टेच्यू कर दिए कोई ने तो त्या ने त्याज रही जाए, अने जो स्टेच्यू रिलीज करो तो चेन्ज थाय। पर आ द्रव्य नु ब्यूटी केवी छे के स्टेच्यू पण छे अने चेन्जिंग पण छे, केम के नो द्रव्य अंश जे छे एवो ने एवो रहे छे अने पर्याय अंश बदलाय छे, बराबर। तो आवो आज ड्युअलिटी द्रव्य में छे ए परस्पर ऑपोजिट छे, अने परस्पर ऑपोजिट छे ने केम के क्षणिक छे अने नित्य पण छे, द्रव्य थी एक छे पण पर्याय अनेक जुदी जुदी जातनी देखाय छे। तो आवी ड्युअलिटी परस्पर विरुद्ध होवा छतां द्रव्य में एक साथ रही सके छे एवा 14 भंग अमृत चंद्राचार्य फर्स्ट एपेन्डिक्स में कीधा, एटले एपेन्डिक्स ना पहला पोर्शन में कीधा, परिशिष्ट ना पहला पार्ट में कीधा। एना पछी सेकेंड पार्ट में शू कीधु, सेकेंड पार्ट में शू कीधु के जो ज्ञानते आत्मा, ज्ञानते आत्मा कीधु तू, पण आत्मा में खाली ज्ञान गुण नहीं, आत्मा में ज्ञान दर्शन श्रद्धा आदि आदि अनंत गुणों, अनंत शक्तिओ है, पण ए शक्तिओं में रिप्रेजेंटेटिव तरीके 47 जुदी जुदी शक्तिओनु वर्णन आमा कर्यू अमृत चंद्राचार्य। 47 शक्ति ने क्यारेक सांभळ्यू हशे ने, हाँ एना नाम सांभळ्या हशे, क्यारेक एनु वर्णन सांभळ्यू हशे ने, तो अमृत चंद्राचार्य आ परिशिष्ट में 47 शक्तिओने एड कर्या, ए तो आपणने ख्याल छे ने, एटले एनाथी आगळ वधीए। 47 शक्ति पछी थर्ड पोर्शन ऑफ परिशिष्ट, थर्ड पोर्शन ऑफ एपेन्डिक्स, एनो नाम छे उपाय उपेय अधिकार, जेनी आपणे अत्यारना चर्चा चालू छे। आ गुरुदेवश्रीना छेल्ला प्रवचनो हता ए उपाय उपेय अधिकार पर हता, एटले आपणे एने ज कंटीन्यू अहींया समजीए छे। तो जो हवे आपणे एनुं बेकग्राउंड अहींया समजशुं, हवे बधा काढो पेज नंबर 616, हा बधाने मळ्युं हशे, जो एमां ऑलमोस्ट मिडलमां ओलुं ब्रेकेट पती जाय पछी કે આ રીતે સ્યાદવાદ વિશે કહીને હવે આચાર્યદેવ ઉપાય ઉપેય વિશે થોડું કહે છે, મળ્યું બધાને? હા, જો હવે ત્યાંથી શરૂ કરીએ। હવે આનો, આનો એટલે કોનો? કે જ્ઞાન માત્ર આત્મવસ્તુનો, આત્માને કુનકુંદ આચાર્યે આખા સમયસારજીમાં કેવો કીધો કે જ્ઞાન માત્ર છે। હવે એ જ્ઞાન માત્રનો શું મિનિંગ એ અમૃત ચંદ્રાચાર્ય પહેલા બે પરિશિષ્ટના પહેલા બે ભાગમાં સમજાવી દીધું, હવે પાછું સમેટે છે કે હવે હું જ્યારે પણ જ્ઞાન માત્ર કહું ત્યારે આત્માનો આવો વૈભવ સમજજો, ખ્યાલ આવે છે ને? હા, હવે હું, આપણે એમ કહીએ ને કે ભાઈ મહેતા એન્ડ ફેમિલી, તો મહેતા એન્ડ ફેમિલીમાં શું સમજવું? ખાલી એક જ મહેતા છે ત્યાં કે ના ભાઈ, એમાં બધા મહેતા સમજી લેવાના તમારે, ખ્યાલ આવ્યો ને? એવી રીતને જ્યારે આપણે એમ કહીએ ને કે દ્રવ્યમાં જ્ઞાન, આત્મામાં જ્ઞાન આદિ ગુણો છે, આદિનો મતલબ શું? કે બીજા બધા અનંત ગુણો એમાં સમજી લેવાના, પણ જ્ઞાન કેવું છે કે એક પ્રધાન ગુણ છે, એટલે એની, એને એક મોનિટર તરીકે છે અને એને એના પહેલું એસ્ટાબ્લિશ કરીને વર્ણન કરે છે। એવી રીતના જો અહીંયા કહે છે જ્ઞાન માત્ર આત્મા, એ જ્ઞાન માત્ર, માત્ર એટલે જનરલી શું હોય માત્રનું ઇંગ્લિશ? ઓનલી, તો જ્ઞાન ઓનલી આત્મા, એનો મતલબ કે જ્ઞાન જ છે એમ નહીં, એ જ્ઞાન સિવાય જે બાકીના પૂદગલાદિના ગુણો છે એ આત્મામાં નથી, એ અહીંયા એસ્ટાબ્લિશ કરે છે, પણ એ જ્ઞાન કહેતા એમાં બધા ગુણો સમાવેશ થઈ જાય છે। જો એક બીજી અપેક્ષા પણ જોઈએ કે જ્યાં જ્ઞાન ગુણની પર્યાય છે વર્તમાનમાં, ત્યાં આપણને જે દેખાય છે જણાય છે, તો આત્મા સ્વપર પ્રકાશક છે, તો જે દેખાય છે પર પદાર્થ એ પર પ્રકાશક છે, પણ ત્યાં મને મારા જ્ઞાનની પર્યાય જણાય છે કે નહીં? મને મારા જ જ્ઞાનની પર્યાય જણાય છે, સ્વપ્રકાશકતા આવી ગઈ કે નહીં? હવે મને મારા જ્ઞાનમાં જે જ્ઞાન તરીકે જણાયું, મને મારા જ્ઞાનમાં આ સ્વ તરીકે જે જણાયું, એ ખાલી જ્ઞાનનો અનુભવ જ નથી, એ અનંત ગુણનો અનુભવ એક સાથે રહેલો છે, ખ્યાલ આવ્યો ને? એ અનંત ગુણનો અનુભવ એક સાથે છે, એટલે ત્યાં જ્ઞાન માત્ર કહેતા અનંત ગુણનો, અનંત ગુણરૂપ આત્મા આવી જ ગયો એમાં, બરાબર। ચલો આગળ વાંચીએ। જ્ઞાન માત્ર આત્મવસ્તુનો ઉપાય ઉપેય ભાવ વિચારવામાં આવે છે। ઉપાય ઉપેયને જો નીચે સ્ટાર કરીને લખ્યું છે, ઉપેય એટલે પામવા યોગ્ય, અને ઉપાય એટલે પામવા યોગ્ય, ઉપાય એટલે પામવા યોગ્ય જેનાથી પમાય તે, ઉપેય એટલે પામવા યોગ્ય આપણું ગોલ, હા આપણું ધ્યેય, આપણું ધ્યેય શું છે? મોક્ષ દશા, એ મોક્ષ દશા આપણું ધ્યેય છે, સિદ્ધ દશા આપણું ધ્યેય છે, અને ઉપાય શું છે? એનો માર્ગ, એનો પ્રોસેસ, મોક્ષ માર્ગ. હા, જો શરૂઆત કુનકુંદાચાર્ય ક્યાંથી કરી? પહેલી જ ગાથાના ટીકામાં, કે સર્વ જીવમાં સિદ્ધોની સ્થાપના કરે છે. બરાબર. હવે અહીંયા ઉપેય તરીકે અમૃતચંદ્રાચાર્ય શું બતાવે છે? કે તમારું ઉપેય કોણ છે? સિદ્ધ દશા છે. કેવું કનેક્શન બેસે છે ખબર? આ છેલ્લો જે આ ધીસ ઇઝ લાસ્ટ પોર્શન ને શાસ્ત્રનો, એટલે અમૃતચંદ્રાચાર્ય આખું સમેટે છે. હવે તો આખું જે એને સમરાઇઝ કરે છે, તો પહેલા જે આત્માની સ્થાપના કરી હતી કુનકુંદાચાર્યએ, એ આપણને ફ્યુચરિસ્ટિક એંગલથી કે ભાઈ તમારામાં આ થવાની શક્તિ છે માટે તમે સિદ્ધ સમાન છો. બરાબર. એટલે સ્વભાવથી દરેક જીવ સિદ્ધ સમાન છે. અને અહીંયા શું લખ્યું હવે? કે આપણું ડેસ્ટિનેશન શું છે? કે સિદ્ધ દશા છે. ગુરુદેવ શ્રી કહે ને કે ભાઈ બધા ભગવાન છો અને ભગવાન થાઓ. ભગવાન છો એ પહેલી ગાથાની ટીકાના અનુસાર, અને ભગવાન થાઓ એ આ ઉપેય અનુસાર. ખ્યાલ આવ્યો કે નહીં બધાને? જો તો ઉપાય ઉપેય. હા, તો જો ત્યાં આગળ આપણે લખ્યું ને, ઉપાય એટલે પામવા યોગ્ય જેનાથી પમાય તે, આત્માનું શુદ્ધ એટલે સર્વકર્મથી રહિત સ્વરૂપ અથવા મોક્ષ તે ઉપેય, અને મોક્ષ માર્ગ તે ઉપાય. બરાબર. હવે જો આ કેવી રીતના પ્રાપ્ત થાય, એના માટે કાઢો પેજ 617, એનો લાસ્ટ પેરેગ્રાફ. 617 સામેનું જ પેજ, એનો લાસ્ટ પેરેગ્રાફ જો ત્યારે આજે ને, આ રીતે બંનેમાં મળ્યું બધાને. જો આ રીતે બંનેમાં એટલે કે ઉપાયમાં તેમજ ઉપેયમાં, ભૈયા 617 પેજ, આ રીતે બંનેમાં એટલે કે ઉપાયમાં તેમજ ઉપેયમાં જ્ઞાન માત્રનું અનન્યપણું છે. આનો શું મતલબ? ઉપાયમાં અને ઉપેયમાં જ્ઞાન માત્રનું અનન્યપણું છે, અર્થાત અન્ય અન્યપણું નથી. આજે આપણે સમયસારજીની ઓલી સ્તુતિ લીધી ને, કોઈ ધ્યાન આપ્યું હોય તો જે ઉપાય ઉપેય અધિકારનું પદ હતું ત્યાં એવું લખ્યું હતું કે ઉપાય ભાવ એ મોક્ષ માર્ગ છે, ઉપેય તે મોક્ષ દશા છે, અને બધું જ્ઞાન માત્ર જ છે. એવું એ પદનો એવો કંઈક ભાવ હતો કે જ્ઞાન માત્રમાં મોક્ષ માર્ગ પણ છે અને મોક્ષ પણ છે, જ્ઞાન માત્રમાં બધું આવી જાય છે. જો આપણે અહીંયા વાંચીએ, જ્ઞાન માત્રનું અનન્યપણું છે અર્થાત અન્યપણું નથી, માટે સદાય અસ્ખલિત, અસ્ખલિત એટલે બ્રેક ન થાય, આખી એક ધારા કન્ટિન્યુઅસ રહે, સદાય અસ્ખલિત એક વસ્તુનું, જ્ઞાન માત્ર આત્મવસ્તુનું નિષ્કંપ ગ્રહણ કરવાથી, જે આપણે જોયું ને કે આત્મામાં એક દ્રવ્યાંશ છે, એક પર્યાયાંશ છે. દ્રવ્યાંશ કેવો છે? કે ધ્રુવ છે, અનાદિ અનંત ધ્રુવ છે, એનો ક્યાંય તૂટતું નથી, ક્યાંય ગેપ પડતો નથી, એ અનાદિ અનંત છે. તો એવી વસ્તુનું, એ જ્ઞાન માત્ર આત્મવસ્તુનું નિષ્કંપ ગ્રહણ, આ ત્રિકાળી આત્મવસ્તુનું ગ્રહણ, ગ્રહણ ક્યાં થાય? ગ્રહણ પર્યાયમાં થાય ને, જે પર્યાય પોતાના આત્મવસ્તુનું ગ્રહણ કરે. તો જ્ઞાન માત્ર આત્મવસ્તુનું ગ્રહણ કરવાથી મુમુક્ષુઓને, કે જેમને અનાદિ સંસારથી ભૂમિકાની પ્રાપ્તિ ન થઈ હોય તેમને, જે અનાદિથી મિથ્યાદ્રષ્ટિ જીવ છે, એવા મુમુક્ષુ જીવને તત્ક્ષણ જ ભૂમિકાની પ્રાપ્તિ થાય છે. કઈ ભૂમિકાની પ્રાપ્તિ? કે હવે સમ્યક દર્શન આદિ પ્રાપ્ત થયું એમને. સમ્યક દર્શન જીવને પ્રાપ્ત કેવી રીતના થાય? જો આ કોન્ટેક્સ્ચ્યુઅલ છે ને, આપણે થોડુંક આખો પ્રોસેસ સમજી લઈએ. કોઈ જીવ અનાદિથી મિથ્યાદ્રષ્ટિ છે, તો પહેલા તો એને ભાન જ નથી કે હું આત્મા છું. તો સૌથી પહેલા તો આ જીનવાણીમાં એ સાંભળે અને એક એને ક્લિક થાય કે હા, જ્ઞાન તે આત્મા છે. ઇવન રાગાદી ભાવ આત્મામાં થાય છે, અત્યારના પ્રમાણની વાત છે ને, તો રાગાદી ભાવ પણ આત્મામાં થાય છે. તો હવે એ પોતાના ભાવ ભાષણ સાથે એને કમ્પેર કરે, જોડે કે અરે આ જે મને રાગાદી થયા અને મને આ જે જ્ઞાન જણાય છે, અને અહીંયા લખ્યું છે કે આ બધા આત્માના ગુણો છે, એનો મતલબ અહીંયા જે હું આ હું માનું છું મારી જાતને, ત્યાં આત્માની કોઈક સત્તા હોવી જોઈએ. સૌથી પહેલા તો એને આવું એક ભાષણ થાય છે, આવું એને રિયલાઇઝેશન થાય છે. હજી એ શરીરથી પોતાને જુદો નથી પાડ્યો એણે, પણ એને પહેલા આત્મા છે એવું તો પહેલા એને બેસવું જોઈએ, બરાબર. હવે એનાથી આગળ વધે છે, હવે એને છ દ્રવ્ય આદિનું વસ્તુ સ્વરૂપ, તો જીવ જુદો, પૂતગલ જુદો, આદિ આદિ જુદું, હા, એને રિયલાઇઝ થાય તો પછી એને ખ્યાલ આવે છે કે આ ઘર મકાન આદિ તો જુદું છે જ, પણ આ શરીર શેનાથી બન્યું છે? એ પણ પૂતગલથી બન્યું છે. હા, જુએ છે, લોકો આવે છે, મરી જાય છે, વયા જાય છે. જીવ તો એવો ને એવો રહે છે, અહીંયાથી બીજે વયો જાય છે. તો આ શરીરનું ડિસઇન્ટિગ્રેશન થાય છે એનો મતલબ પૂતગલથી બન્યું હતું, પહેલા બી છૂટું હતું અને છૂટું થઈ જાય છે. એટલે આ શરીર તે આત્મા નથી. હવે એના માઇન્ડમાં એક કોન્ફ્લિક્ટ, એક ડ્યુઆલિટી પ્રસ્તુત થાય છે કે ભાઈ એક બાજુ અહીંયા આત્મા પણ છે અને એક બાજુ અહીંયા શરીર પણ છે, હવે હું કોણ છું? એવું એને અંદર પોતાના જ્ઞાનમાં એક કોન્ફ્લિક્ટ ઉત્પન્ન થવો જોઈએ. અને જેટલો વિચાર કરે છે તો પોતાને પોતાના જ્ઞાન આદિ ગુણો સાથે એ અલાઇન થતું એને ભાસે છે, એને રિયલાઇઝ થાય છે કે ના, તો હું જે છું એ આત્માના ગુણો છે ને, એમાં જ મને બેસે છે. આ શરીર આદિ મારા કંટ્રોલમાં નથી, મારી પ્રમાણે ચાલતું નથી, અને એના જે પરિણમન આદિ છે એ પણ કાંઈ મારા અનુસાર નથી. એટલે એને ત્યાં પહેલા એક ભેદ પડે છે. પછી જેમ જેમ આગળ શાસ્ત્ર આદિ વાંચતો જાય તો એને હવે એનાથી આગળની ભૂમિકામાં હવે પોતાના દ્રવ્યગુણ પર્યાય આદિમાં વિચાર કરતો થાય છે. તો દ્રવ્યગુણ પર્યાયમાં જે ત્રિકાળી અંશ છે તો એવો ને એવો જ છે, એમાં તો કંઈ કરવાનું જ નથી. અને જે ક્ષણિક અંશ છે પર્યાય, એ એક એક સમયની પર્યાય જુદી જુદી છે. તો એને રિયલાઇઝ થાય કે અનાદિકાળથી જે હું મિથ્યા દ્રષ્ટિ છું તો એ બધી પર્યાયો તો વહી ગઈ, હવે એમાં તો કંઈ કરવાનું જ નથી. ભવિષ્યની પર્યાય તો હજી આવી જ નથી, એમાં બી કંઈ કરવાનું નથી. કરવાનું કેવા છે? આખો પુરુષાર્થ વર્તમાનમાં છે. એટલે વર્તમાનકાળની પર્યાયમાં જીવ ભેદ વિજ્ઞાનનો પુરુષાર્થ કરે એ એનું કાર્ય છે. જો આગળ જઈને વર્તમાનમાં પણ કાંઈ નથી કરી શકતો, એ આગળ આવશે હજી. અત્યારના એને શું થાય કે ભાઈ હમણાં મારે પુરુષાર્થ કરવાનો છે. હવે પુરુષાર્થ એટલે શું? કરવાનું શું? હા, તો અમે છેલ્લા બે ત્રણ દિવસથી આની ચર્ચા કરી રહ્યા છે કે જેવી રીતના રૂમમાં સીસીટીવી કેમેરો હોય ને, એ શું કરે છે? અહીંયા ઉપર છે ને આપણે કેમેરો, એ શું કરે? એ નક્કી કરે કે ભાઈ અહીંયા ક્લાસ કેટલા વખત સુધી ચાલશે. એ કેમેરો નક્કી કરે છે? નહીં ને. એ નક્કી કરે કોણે આવવાનું કોણે જવાનું? હા, એ નથી નક્કી કરતો ને. હવે એ સપોઝ એ નક્કી કરવા લાગે તો એ ત્યાં એને ચોકીદારની જેમ ઉભા રહેવું પડે કે ભાઈ ના, તારે આવવાનું, તારે નહીં આવવાનું, તારે આમ કરવાનું, તારે આમ કરવાનું. હા, હવે એવું જ આપણા જીવનમાં વિચાર કરો. આપણા જીવનમાં કયા પરિવારજન આવે છે, કયા જાય છે, આપણે નક્કી કરી શકીએ છે? આપણા હાથની વાત છે કોણ આપણે જન્મ લેશે, કોણ મૃત્યુ પામશે, નથી નક્કી કરી શકતા ને. ચલો પરિવારજનને જવા દો. આપણા જ પરિણામમાં કેન યુ સે કોન્ફિડન્ટલી કે ભાઈ અત્યારના હું રાગ દ્વેષના પરિણામ કરીશ અને અત્યારના હું નહીં કરું? હમણાં મારે ગુસ્સો કરવો છે, ચલો કરી બતાવો. થાય છે? એમ નથી થતા. તો ક્યારે થાય? ભાઈ જ્યારે થવાના હોય ત્યારે થાય. ખ્યાલ આવે છે કે નહીં? ઘણીવાર કાંઈ મેટરમાં માલ જ ન હોય અને જીવને ગુસ્સો આવે છે કે નહીં? અને ઘણીવાર એટલું મોટું કંઈક થઈ જાય અને તો પણ આમ સમતા ભાવમાં જીવ કે હશે ચાલો આમ જ થવાનું હશે એમ કરીને નીકળી જાય છે કે નહીં? આનો મતલબ શું થયો? કે પેલા રાગાદી પરિણામ જે છે મારી જ પર્યાયમાં થાય છે. પૂતગલને તો છોડો, આ શરીરના પરિણામને છોડો, એ તો જીવ કરી જ નથી શકતો, પણ પેલા રાગાદી પરિણામ પણ જે છે એ પણ જીવ પોતે કરતા ભાવે કરી નથી શકતો, જાતે કરી જ નથી શકતો. તો હવે એને પાછો ભેદ પડે, પેલા શરીર આદિથી ભેદ તો પાડ્યો હતો, હવે પોતાના જ્ઞાનમાં પાછો એક ભેદ પાડે છે. શું ભેદ પાડે છે? કે આપણા જ જ્ઞાનમાં જે આ જણાઈ રહ્યું છે ને બધું, એમાં બે એન્ટિટી ઊભી કરો. જે સમયે આપણને ગુસ્સો આવે છે એ જ સમયે એક છે ગુસ્સાના પરિણામ અને એક છે એને જાણનારા પરિણામ. બે પરિણામ છે, એક છે એ રાગ દ્વેષના પરિણામ અને એક છે એને જાણવાના પરિણામ. ત્યાં ભેદ પાડો. અને હવે નેક્સ્ટ ટાઈમ કોઈ પણ એવા પરિણામ થાય ને તો એ બે એન્ટિટીને તમારા જ્ઞાનમાં વિચાર કરવાની ટ્રાય કરજો. અને ધેન ટ્રાય ટુ એસોસિએટ યોર સેલ્ફ કે આમાંથી હું કોણ. આ ગુસ્સાના પરિણામ તે હું આત્મા કે આ જે જાણી રહ્યો છે તે હું આત્મા, હું કોણ. ખ્યાલ આવ્યો ને? અને યુ વિલ ફીલ ફોર યોર સેલ્ફ કે અરે આ તો આવે છે જાય છે, એની રીતે આવે છે એની રીતે જાય છે, થાય છે, કરી શકાતા નથી. જ્યારે જ્ઞાન તો દર સમય થઈ જ રહ્યું છે ને હું જાણી જ રહ્યો છું, એટલે આ જ્ઞાન તે આત્મા. ખ્યાલ આવે છે ને? અહીંયા જે ક્યારના જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા કહેતા આવે છે ને, આ એકચ્યુઅલી પ્રેક્ટિકલ આપણા જ્ઞાનમાં વિચાર કરીને આ ભૂમિકા સુધી પહોંચવા જેવી વસ્તુ છે. હવે જ્યાં પોતાને જ્ઞાન તે આત્મામાં સેટ કર્યો, તો આ જે પર્યાયમાં વિકારી ભાવ થઈ રહ્યા છે એનાથી પણ પોતે ભેદ વિજ્ઞાન કર્યું. આને કહેવાય પ્રજ્ઞા છીણી. જ્ઞાન અને રાગને જુદા પાડ્યા, જ્ઞાન અને રાગને જુદા પાડ્યા એટલે હજી પણ થશે. ચોથા ગુણસ્થાનમાં પણ જીવને એ રાગાદી ભાવ થાય છે, પણ હવે એ જીવ એને જ્ઞાતા ભાવે જ જાણે છે. તો આપણે જે અહીંયા વાંચ્યું ને કે આ જે એક અસ્ખલિત આ ધ્રુવ તત્વ જે છે જેમાં ધારા તૂટતી નથી, આ જ્ઞાન તો અનાદિથી અનંત ચાલી જ રહ્યું છે ને, એને રોકવાથી પણ રોકાતું નથી. એ જાણવું 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 ચાલુ જ છે. અને એ જાણવું તે હું છું, આ પર્યાયનું એક એક સમયનું પરિણમન તે હું નથી, એમ પોતાને આ દ્રવ્ય વસ્તુ પર સ્થાપિત કરવી, એનાથી જીવને સમ્યક દર્શન આદિ પ્રગટ થાય છે. વર્તમાનમાં જીવની એકમાત્ર ભૂલ શું છે? એકની ઘણી છે, પણ આમ તો પર પદાર્થને પોતા માનવું, આ શરીરને પોતાપણે માનવું, એ બધાને આપણે સાઈડ પર મૂકીને આવ્યા. પણ અત્યારના તો વર્તમાનમાં જીવ પોતાના રાગાદી ભાવને પણ પોતાનો માનીને બેઠો છે કે હું શરીર, એટલે હું સ્ત્રી, હું પુરુષ, હું આટલું ભણેલો, હું આટલું નહીં ભણેલો, હા હું આવો દેખાઉં છું, આવો નથી દેખાતો, મને ચશ્મા છે, મને ચશ્મા નથી. બોલો, ગજબ ને? આવું બધું વિચાર કરીને જીવ પર્યાયમાં અટકેલો છે, અને એણે પોતાની એન્ટિટી, પોતાનું એક્ઝિસ્ટન્સ ત્યાંથી હટાવીને આ એક ત્રિકાળી દ્રવ્ય હું છું એમાં સ્થાપિત કરવાનું છે. જ્યાં આમ સ્થાપિત કરે છે તો બોલો હવે મરણનો ભય શું રહ્યો? હું તો અનાદિ અનંત છું, ત્યાં અહીંયા જ્ઞાન થાય છે ત્યાં એ જ્ઞાન થવાનું છે. પોતાની જાતને ઇમેજિન કરો, યુ આર ઓન ડેથ બેડ, મરણ થવાની અણી ઉપર છો. મરણ થવાની અણી ઉપર પર્યાયમાં ઘણું દુઃખ થઈ રહ્યું છે, હા શરીરમાં કંઈક વ્યાધિઓ છે, બહુ દુઃખ આદિ થઈ રહ્યું છે. પણ ત્યારે જ્ઞાની ધર્માત્મા કેવી રીતના વિચારે છે કે હા આ થઈ રહ્યું છે, જણાય છે. જેવી રીતના પેલો સીસીટીવી કેમેરો અહીંયા આગ લાગે તો પણ જાણે છે ને, એવી રીતના શરીર બળતું હોય તો એ જ્ઞાની ધર્માત્મા જાણે છે કે જો બળી રહ્યું છે. અને એનો એક બાજુ ત્યાં તીવ્ર વેદના છે પર્યાયમાં, અને એક બાજુ અહીંયા ત્રિકાળી જ્ઞાન ચાલી રહ્યું છે. તો ત્યાં પર્યાયના બે ભેદ પાડો, એક છે વેદનાના ભાવ અને એક એને જાણનારા જ્ઞાનના ભાવ. ખ્યાલ આવ્યો ને? હવે જ્ઞાની ધર્માત્મા ક્યાં ઊભા છે? એ જ્ઞાનના પક્ષમાં ઊભા છે, તો એ બધું જાણી રહ્યા છે. અને જે અજ્ઞાની જીવ છે ક્યાં ઊભો છે? અરે મને થયું, મને વાગી ગયું, મને દુઃખ થાય છે, મને આમ થાય, મને તેમ થાય છે. એટલે અજ્ઞાની આ ભાવના, રાગાદી ભાવના, દ્વેષાદી ભાવનો કરતા બને છે. ખરેખર તો એ પણ કરી નથી શકતો, પણ જબરજસ્તી કરતા બને છે. અને જ્ઞાની ધર્માત્મા કેવા છે કે એ અહીંયા ઊભા રહીને એ પર્યાયના જાણનારા છે, જ્ઞાતા છે. હવે આપણે એનાથી પણ થોડી આગળ વાત કરી હતી. જો જે જ્ઞાની ધર્માત્મા છે, હા એણે સપોઝ આ પૂતગલને જાણ્યું, આપણે મંદિરને જાણ્યું, આપણે ઘરને જાણ્યું, આ શરીરને જાણ્યું, હા પછી મેં રાગ પરિણામને જાણ્યા, મેં મારા દ્વેષ પરિણામને જાણ્યા, એમ એક એકને જાણ્યું 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 એમ કરીને જ્ઞાન માત્ર એમ નથી કરતા કે મેં આને જાણ્યું, આનો જ્ઞાનાકાર જાણ્યો, ઓલાનો જ્ઞાનાકાર જાણ્યો, એમ એક એકને જાણે તો પણ પાછા ખંડ ખંડ થઈ જાય છે ને એમનું જ્ઞાન. એ તો કેવી રીતના વિચાર કરે છે કે જો મેં આને જાણ્યું, આને જાણ્યું, આને જાણ્યું, બધું જ્ઞાન જ તો છે. ઇમેજિન કરો, આપણી પાસે પાંચ ઇન્દ્રિય છે ને, વિશ્વમાં જેટલું પણ દેખાય છે, જેટલું સંભળાય છે, જેટલું સૂંઘવામાં આવે છે, સ્પર્શ થાય છે, એ બધું જ્ઞાનનું જ પરિણમન છે કે નહીં? એટલે આત્મા કેવો છે કે જ્યાં સુધી પણ જ્ઞાનનું ફેલાવ છે બધું આત્મા જ છે. જ્યાં સુધી જ્ઞાનનું પરિણમન ચાલી રહ્યું છે બધું આત્મા જ છે. હવે જ્ઞાની ધર્માત્મા એક એક વસ્તુમાં ઉલજતા નથી કે જો મેં આ મંદિરને જાણ્યું, મેં આ ઘરને જાણ્યું આદિ, એ બધાને જનરલાઇઝ કરીને આ તો બધું જ્ઞાન જ છે એમ કરીને પોતે કોણ કે જ્ઞાયક ભાવ તરીકે અંદર સમાઈ જાય છે. જ્ઞાન તે આત્મા એમ કરીને આ બધું જ્ઞાન જ છે, એ આત્મા જ છે. આ આત્માની સત્તા ત્રણેય કાળ રહેવાની છે, એટલે ત્રિકાળી અંશ એવો ને એવો છે અને પર્યાયમાં બધું જણાય છે. તો જણાય છે એ પણ જ્ઞાન છે અને આ પણ આ જ્ઞાન છે એમ કરીને હું જ્ઞાન માત્ર જ્ઞાયક છું એમ કરીને પોતાની અંદર આવી જાય છે. ખ્યાલ આવે ને? હમણાં જો આપણે એને કનેક્શનમાં પણ એક લાઈન વાંચશું, મેં એડવાન્સમાં તમને પહેલેથી કહી દીધું. જો આપણે અહીંયા વાંચતા હતા એને હવે થોડુંક આગળ વધારીએ અને આખો મેં પ્રોસેસ કીધો એને હવે કોરિલેટ કરજો. સૌથી પહેલા શું થયું કે જે આ જ્ઞાન માત્ર જે છે એ સદાય અસ્ખલિત છે, એક વસ્તુનું નિષ્કંપ ગ્રહણ કરવાથી મુમુક્ષુઓને જેમને અનાદિ સંસારની ભૂમિકાની પ્રાપ્તિ ન થઈ હોય તેમને તત્ક્ષણ જ એ ભૂમિકાની પ્રાપ્તિ થાય છે. એ ભૂમિકા એટલે કઈ ભૂમિકા? કે એ જ્ઞાન માત્ર જ્ઞાયક રૂપે પોતાના આત્મામાં સ્થિત થાય છે અને એને જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહેવાય છે. હવે જો આગળ, પછી એટલે ક્યારે? કે એ ભૂમિકા પ્રાપ્ત થયા પછી સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા ને હવે એમને કેવું છે કે પછી તેમાં જ નિત્ય મસ્તી કરતા તે મુમુક્ષુઓ કે જેઓ પોતાથી જ ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા. આ ક્રમરૂપ ને અક્રમરૂપ શું છે? પર્યાય ક્રમરૂપે છે અને ગુણો અક્રમરૂપે છે. એ જ્ઞાની ધર્માત્મા અને અજ્ઞાની બધા આ રીતે જ પરિણમન કરી રહ્યા છે. તો આ રીતે પ્રવર્તતા અનેક અંતની એટલે કે અનેક ધર્મની મૂર્તિઓ છે તેઓ સાધક ભાવથી જ ઉત્પન્ન થતી પરમ પ્રકર્ષની કોટીરૂપ સિદ્ધિ ભાવનું ભાજન થાય છે. એ જ્ઞાની ધર્માત્મા હતા, એમણે ત્યાંથી સિદ્ધ થવા માટે શું કર્યું? એ પહેલી લાઈનમાં કીધું ને કે તેમાં જ નિત્ય મસ્તી કરતા મુમુક્ષુઓ. એ જ્ઞાની ધર્માત્મા પહેલા જે આગળ પહેલી લાઈન કીધું હતું કે જ્ઞાન માત્રના અનન્યપણાથી એને જ ગ્રહણ કરતો, આ ધ્રુવ ભાવને અસ્ખલિત રૂપે ગ્રહણ કરતા એ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. હવે જ્ઞાની ધર્માત્માઓ એમાં જ નિરંતર મસ્તી કરીને સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. હવે જો એનાથી આગળ વાંચીએ, પરંતુ જેમાં અનેક અંત અર્થાત ધર્મ ગર્ભિત છે એવા એક જ્ઞાન માત્ર ભાવરૂપ આ ભૂમિને જેઓ પ્રાપ્ત કરતા નથી, જેઓ આ આત્માને પ્રાપ્ત નથી કરતા એ શું કરે છે? તો જો તેઓ સદાય અજ્ઞાની વર્તતા થકા જ્ઞાન માત્ર ભાવનું સ્વરૂપથી અભવન એટલે કે પોતે આત્મા છે એવું ન માનીને અને પરરૂપથી ભવન દેખતા કે હું આ શરીર છું, હું આ ઘર મારું છે, આ પરિવારવાળા મારા છે એવું પર પદાર્થ રૂપે પોતાને માનતા, પોતાનું અસ્તિત્વ એવી રીતના કરતા, દેખતા અથવા શ્રદ્ધતા થકા, જાણતા થકા અને આચરતા થકા મિથ્યા દ્રષ્ટિ, મિથ્યા જ્ઞાની અને મિથ્યા ચારિત્રી વર્તતા થકા ઉપાય ઉપેય ભાવથી અત્યંત ભ્રષ્ટ વર્તતા, અત્યંત ભ્રષ્ટ થઈ જાય છે અને સંસારમાં જ પરિભ્રમણ કરે છે. જોયું આખો ઉપાય ઉપેય ભાવમાં શું કીધું? કે જે જીવની દ્રષ્ટિ એટલે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર બધું પરપદાર્થ તરફ છે, પરપદાર્થ એટલે પોતાના આત્માને છોડીને જ્યાં બહાર ગયા તો એમને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર પ્રગટ થાય છે, એ મોક્ષ માર્ગથી ભ્રષ્ટ થાય છે અને ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. અને જે જીવે પહેલા પોતાના આ ધ્રુવ પર્યાયનો આશ્રય, આ ધ્રુવનો આશ્રય પર્યાયમાં લીધો, એ જ્ઞાન માત્ર આત્માનો આશ્રય પર્યાયમાં લીધો, તો એ પોતાના આત્માને જ્ઞાયક રૂપે બનાવતા, જ્ઞાન માત્ર આત્મા રૂપે પોતે પરિણમતા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરે છે. એ પ્રગટ થયેલ જ્ઞાની હવે એ જ ભાવની મસ્તીમાં રહીને આગળ જતા સિદ્ધ દશા પ્રગટ કરે છે. જો આપણે આગળ થોડું વાંચીએ, જો પાનું 622 કાઢો, 622. આજ આપણે હમણાં વાંચ્યું આખું, એ 266 કળશનો ભાવ છે, 266 કળશની પહેલાનો, એટલે 66, 67, 68 એ બધામાં આ ભાવ વણી લેવામાં આવ્યો છે. હવે આપણે જે 622 વાંચીએ છીએ, 271 કળશ છે, 622 એમાં જો ભાવાર્થ લખ્યો છે, એ ભાવાર્થમાં આપણે જોઈએ છે 622 ભૈયા, મેલા ભાવાર્થ. હા, હવે જો જ્ઞાન માત્ર ભાવ, જાણન ક્રિયારૂપ હોવાથી જ્ઞાન સ્વરૂપ છે, વળી તે પોતે જ નીચે પ્રમાણે જ્ઞેય રૂપ છે, બાહ્ય જ્ઞેયો જ્ઞાનથી જુદા છે, જ્ઞાનમાં પેસતા નથી. જો શું કહે છે, ત્યાં ત્રણ વસ્તુ છે, એક છે બાહ્ય જ્ઞેય, એક છે જ્ઞાન, અને ત્રીજો છે એ જ્ઞાયક આત્મા, જ્ઞાન માત્ર આત્મા, બરાબર. હવે ઓલી છઠ્ઠી ગાથાની ટીકા યાદ કરો, જેમને ખ્યાલ હોય કે જે દીપકની જ્યોત છે એ જ્યારે પેલા કપડાને અથવા ઘડાને પ્રકાશે છે ત્યારે પણ તે કેવી છે, કે દીપકની જ્યોત જ છે, અને દીપકની જ્યોત જ્યારે પોતાની જ જ્યોતને પ્રકાશે છે ત્યારે કેવી છે, કે ત્યારે પણ દીપકની જ્યોત જ છે. એવી જ રીતે આત્મા જ્યારે પર પદાર્થને પ્રકાશે છે ત્યારે પણ કેવો છે, કે જ્ઞાયક રૂપે પ્રકાશિત થયો થકો, હા, એ જ્ઞાયક રૂપે પ્રસિદ્ધ થયો થકો. એ પર પદાર્થને પ્રકાશે છે ત્યારે પણ જ્ઞાયક છે, અને પોતાના જ આત્માને પ્રકાશે છે ત્યારે, કે ત્યારે પણ જ્ઞાયક છે. તો એને અહીંયા કોરિલેટ કરો કે અહીંયા ત્રણ વસ્તુ કીધી, એક છે પર પદાર્થ, બરાબર. હવે અમે ફોન ઊંચો કર્યો, કોને દેખાય છે, બધાને દેખાય છે ને, હવે બધાને ફોન દેખાયો કે પોતાનું જ્ઞાન જ જણાયું, ફોન તો એક જ છે ને, હવે એક જણના જ્ઞાનમાં આવી જાય તો બીજાને ન જણાય, લોજિકલ છે કે નહીં, ફોન એક જ છે, એક જણના જ્ઞાનમાં આવી જાય તો બીજાને ન જણાવવો જોઈએ, પણ એવું તો થતું નથી, બધાને જણાય છે. એનો મતલબ કે આ ફોનનું રિફ્લેક્શન, ફોનનો આકાર આપણા બધાના જ્ઞાનની પર્યાયમાં પડે છે, પડ્યો કે નહીં. ચલો હવે નીચે મૂકી દીધો, હવે દેખાય છે ફોન, ન જ દેખાતો, પણ તો એનો આકાર વિચાર કરો, આકાર એટલે એનો કલર, એની સાઇઝ, એ બધું જ્ઞાનમાં હજી પણ છે કે નહીં, છે ને. તો આ શું થયું કે આને કહેવાય જ્ઞેય, એ જ્ઞેયનો આકાર આપણા જ્ઞાનમાં જે પડે છે એ જ્ઞાનાકાર કહેવાય, અથવા જ્ઞેયનો આકાર, જ્ઞેયનો આકાર જ્ઞાનમાં પડે એને જ્ઞેયાકાર કહેવાય. જ્ઞેયાકાર એ કોનો આકાર છે, કે આપણા જ્ઞાનનો જ એવો આકાર બને છે, એટલે જ્ઞાનાકાર કહેવાય છે, બરાબર. હવે જો ત્યાં ત્રણ વસ્તુ ઊભી થઈ, એક છે જ્ઞાયક આત્મા, જે જાણનાર છે તે, એ તો ત્રિકાળી વસ્તુ છે. બીજું છે એ જ્ઞાનની પર્યાય, વર્તમાન સમયનું જ્ઞાનની પર્યાય, બરાબર. હવે ત્રીજું શું છે, આ જ્ઞેયની એને કાઢી નાખો, પર પદાર્થની એને કાઢી નાખો, કેમ કે પર પદાર્થ જીવને ક્યારે જણાતા જ નથી, જણાય છે શું, પોતાના જ્ઞાનની પર્યાય જ જણાય છે. એટલે ત્રીજું છે પેલું જ્ઞાનાકાર, ખ્યાલ આવ્યો કે નહીં. હવે ફરીથી યાદ કરો, આપણે શરૂઆત ક્યાંથી કરી, પેલા સામૂહિક જમણમાં ગયા હતા ને, હા. હવે સામૂહિક જમણમાં જ્યારે મેવા મિષ્ટાન પીરસાયા તો કોઈને તો એમાં ગુલાબજાંબુ દેખાયા હશે, હા, કોઈને એમાં કંઈક રબડી, કંઈક શીરો, કંઈક જુદા જુદા દેખાયા કે નહીં, હા. હવે કોને શું દેખાય છે, કે જેને જે વસ્તુ ભાવે છે એને ઈ દેખાય છે, એટલે ત્યાં થોડો શ્રદ્ધાનો પણ અંશ છે, એને હમણાં સાઈડ પર રાખો. પણ એ જે દેખાયું તો અત્યારના વર્તમાનમાં તો પદાર્થ છે નહીં ને સામે, તો પણ આપણા જ્ઞાનમાં એ જણાયો કે નહીં, તો એ જણાયું, એ શું જણાયું, કે જ્ઞાનાકાર જણાય છે, ખ્યાલ આવ્યો કે નહીં. હવે વિચાર કરો કે જ્ઞાની ધર્માત્મા છે, એ જેટલું પણ જાણે છે એ પદાર્થને તો જાણતા નથી, કોને જાણે છે, જ્ઞાનાકારને જાણે છે. હવે આ સમ્યક નિર્ણય એ જ્ઞાની ધર્માત્માને છે. હવે પોતે જ્ઞાયક છે, જ્ઞાનની પર્યાય ક્યાં છે, આત્મામાં છે કે બહાર છે, આત્મામાં જ છે, અને એ જ્ઞાનના આકાર ક્યાં છે, એ પણ આત્મામાં છે. હવે એક એક જ્ઞાનના આકારને જો જુદા જુદા જાણવા બેસે તો એને પર્યાય દ્રષ્ટિ કહેવાય છે, કે જો આ અત્યારના આકાર આવો પડ્યો, અત્યારના આકાર આવો પડ્યો, અત્યારના આકાર આવો પડ્યો. હા, આપણે અહીંયા છે મંદિરમાં તો મંદિર જણાય છે, ઘરે જશું તો ઘર જણાશે, બરાબર. એક એક વસ્તુને જોઈએ. જેવી રીતના અમારે એક દિવસ પહેલા એક્ઝામ્પલ આપ્યું હતું, સપોઝ તમે સિગ્નલ પર ઉભા હો અને તમારો રસ્તો ક્રોસ કરવો છે અને ગાડીઓ જાય છે, તો શું દેખાય છે? કે ભાઈ પહેલા કઈ ગાડી ગઈ? કે ચલો ટોયોટા ગઈ, પછી સુઝુકી ગઈ, પછી ચલો મર્સિડીઝ ગઈ, પછી આ ગઈ, તે ગઈ. હવે એક એક ગાડીને ક્યાં સુધી તમે બ્રાન્ડિંગનું ધ્યાન રાખ્યા કરો? તમારું પર્પઝ શું છે? રસ્તો ક્રોસ કરવો. તો તમારા માટે તો શું છે? ભાઈ ગાડી જાય છે, ગાડી જાય. બધું જનરલાઇઝ કરી નાખ્યું ને. જનરલાઇઝ કરીને શું નક્કી કર્યું? કે ભાઈ આ ગાડીઓ છે ત્યાં સુધી હું ક્રોસ નહીં કરી શકું. ગેપ પડ્યો તો હવે આપણે નીકળી જઈએ. કેવું તો મારે શું છે કે કેવું જનરલાઇઝ થઈ જાય છે. હવે ત્યાં ક્રોસ થઈ ગયા પછી આપણને યાદ રહે છે કઈ ગાડી ગઈ આગળથી. એ કઈ યાદ નથી રહેતું, કેમ કે ઇટ ઇઝ નોટ રેલેવન્ટ, ઇટ ઇઝ નોટ રેલેવન્ટ, બરાબર. એવી જ રીતે જ્ઞાની ધર્માત્મા માટે આ પર્યાયમાં આ જણાયું, આ જણાયું, આ જણાયું ઇઝ નોટ રેલેવન્ટ. એમના માટે તો શું રેલેવન્ટ છે? કે બધું આ જ્ઞાયક જ છે. ખ્યાલ આવ્યો ને? બધેથી સમેટીને એક એક જ્ઞાનના આકાર પર, એક એક પર્યાય પર ધ્યાન ન દઈને, એમણે એક એક પર્યાય ઉપર ધ્યાન ન આપીને, આ તો બધું જ્ઞાયકનું જ પરિણમન છે એમ કરીને દ્રવ્ય ઉપર ધ્યાન આપ્યું. એમનું વજન ક્યાં ગયું? દ્રવ્ય ઉપર ગયું. જ્યાં દ્રવ્ય પર વજન ગયું તો એ બધાને જ્ઞાયક તરીકે જ જાણીને પોતે એક જ્ઞાયક ભાવ છે એના પર એમનું વજન ગયું. એને કહેવાય દ્રવ્ય દ્રષ્ટિ, જેની નજર એક એક પર્યાય ઉપર છે. હવે આપણી જાતને કોરિલેટ કરો. આપણે એક એક વસ્તુને જ ફોકસ કરીએ છીએ ને કે જો આજે ઘરમાં આ આ જમવાનું બનશે. હા, તમે આવું કેમ બોલ્યા? તમારે આવા બોલવાથી મને હર્ટ થયું, મને આમ થયું, તેમ થયું. અરે હા, એક ઓવરઓલ ગ્રાન્ડ સ્કીમ ઓફ થિંગ્સ જોઈએ તો એઝ અ ફેમિલી, એઝ અ સમાજ, એઝ અ હ્યુમન બિંગ વી આર ઓલ હેપી ને. તો બસ એ હેપીમાં, એ હેપીનેસમાં રહો. એ એક એક સમયના કશાય ભાવમાં શું જોડાવાનું? ખ્યાલ આવે ને? વેન યુ એલિવેટ થિંગ્સ ટુ અ જનરલાઇઝેશન, એને કહેવાય દ્રવ્ય દ્રષ્ટિ. અને વેન યુ આર સ્ટક ઇન નિટીગ્રિટીઝ, જે યુઝલેસ છે, જેનાથી ખાલી કશાય ભાવો વધે છે, એને કહેવાય પર્યાય દ્રષ્ટિ. હવે આમાં તો એલિવેશન ક્યાં કરવાનું છે આપણે? કે એક એક સમયની જ્ઞાનની પર્યાયથી હટીને આ બસ જ્ઞાયક, આ જાણનાર પદાર્થ હું છું. એવી રીતના જે જ્ઞાની ધર્માત્મા છે એને જો કેવું પરિણમન થાય છે, જો આ જે પેરેગ્રાફ આપણે વાંચતા હતા ને એની બે ચાર લાઇન સ્કીપ કરીએ, કેમ કે આ જ્ઞેય, જ્ઞાન અને જ્ઞાયક એ જ બધાને સમજાવે છે. નીચેથી થર્ડ લાઇન જોઈએ. આ પ્રમાણે મળ્યું બધાને? હા, આ પ્રમાણે જ્ઞાન માત્ર ભાવ, જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા એ ત્રણેય ભાવો યુક્ત સામાન્ય વિશેષ રૂપ વસ્તુ સ્વભાવ છે. આવો જ્ઞાન માત્ર ભાવ તે હું છું એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. એ જ્ઞાની ધર્માત્મા શું કરે છે કે એના માટે આ ત્રણ જુદા રહેતા જ નથી, કે આ જ્ઞાયક, આ જ્ઞાન અને આ જ્ઞાનાકાર, એવું પણ ત્રણ નથી. આ બધા જ્ઞાનાકાર શું છે? કે એ તો જ્ઞાન માત્ર છે. અને જ્ઞાન શું છે? એ તો હું જ્ઞાયક જ છું. એટલે એમ કરીને બધું સમેટીને હું એ જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક. અભેદ જ્ઞાની ધર્માત્માને જ્યાં પણ જાય ને ત્યાં પોતાને એક જ્ઞાયકની જ મહિમા રહે છે. એના માટે હંમેશા પોતે જ્ઞાયક જ છે. કોઈ ઇન્દ્રિય સુખની પરિસ્થિતિમાં હોય તો એને જાણે છે, ઇન્દ્રિય દુઃખ થતું હોય શરીરમાં તો એને જાણે છે. ઓલું જે વેદના આદિ, સુખ આદિ, હા, ઇન્દ્રિય, જ્ઞાન આદિ જે થાય છે એ તો આત્માની બહાર છે એમ કરીને એને કાઢી નાખે. જે રાગ દ્વેષ આદિ ભાવ થયા ને એ બધા આત્માની બહાર છે એને કાઢી નાખ્યા. અને પોતે કેવા છે? બસ એક જ્ઞાયક માત્ર હું છું. આને શું કીધું આપણે? આને કહેવાય દ્રવ્ય દ્રષ્ટિ. જે આવી દ્રવ્ય દ્રષ્ટિ કરે છે એ ઉપાય છે, અને જે આવી જ મસ્તીમાં રહે છે એ આગળ જઈને ઉપેય ભાવને પ્રાપ્ત કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ ઉપાય ઉપેય ભાવનું સમરી. આખું સમય સારજી વાંચ્યા પછી સમરી શું કાઢવી? આપણે આખું સમયસારજી શાસ્ત્રનો સ્વાધ્યાય કર્યો, હવે વોટ ઇઝ ધ બોટમ લાઈન? બધું વાંચ્યા પછી કરવું શું? હવે એક જ્ઞાન માત્ર ભાવને આત્મા તરીકે આ હું છું એમ સ્વીકાર કરવો. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો આ આપણે કાઢીએ કળશ 77 आ ગઈકાલના શાસ્ત્ર સ્વાધ્યાયનો અંશ છે. આમ તો ગઈકાલે થઈ ગયું, પણ આજે જ્ઞાન માત્રની મહિમા જે છે અમે ગઈકાલના સ્વાધ્યાયમાં કરી, તો એ થોડુંક ફરીથી એને રિપીટ કરીએ છીએ. જો આપણે એક ભાવાર્થ વાંચવાનો રહી ગયો છે, ત્યાંથી આપણે વાંચીએ. જો 627 પેજ હૈ ભૈયા, ઉપર કા ભાવાર્થ. જો પર સંયોગથી જ્ઞાન જ અજ્ઞાન રૂપે પરિણમ્યું હતું. જોયું, જે જીવ, આપણે પહેલા ઓલું મિથ્યા દ્રષ્ટિ મિથ્યા જ્ઞાનીની વાત કરી ને, એણે શું કર્યું કે પોતાનું જ્ઞાન પર પદાર્થ ઉપર, એટલે જો પરને જાણવું જ નહીં, આંખ બંધ કરી દેવી એમ નહીં, પણ જે પરને અત્યારના પણ આપણે જે જાણી રહ્યા છે ને, તો બધું પર જણાય છે, પણ એ પરને પર તરીકે નહીં, આ તો હું જ્ઞાયક જ છું એમ તરીકે જ્ઞાની ધર્માત્માનો થોટ પ્રોસેસ છે. અને મિથ્યા દ્રષ્ટિ જીવનો થોટ પ્રોસેસ શું છે કે જો આ તો આ છે, આ તો આ છે, એની આખી દ્રષ્ટિ બહાર તરફ છે. ખ્યાલ આવ્યો ને? તો જો પર સંયોગથી જ્ઞાન જ અજ્ઞાન રૂપે પરિણમ્યું હતું, અજ્ઞાન કંઈ જુદી વસ્તુ નહોતી, માટે હવે જે જ્ઞાન, માટે હવે જ્યાં તે જ્ઞાન, સોરી, માટે જ્યાં તે હવે જ્ઞાન રૂપે પરિણમ્યું, ત્યાં તે અજ્ઞાન કાંઈ જ ન રહ્યું. જેવી રીતના વર્તમાનમાં આપણે સમજો કોઈ જમવાની પ્લેટને જોઈએ છે, અને એમાં આપણો કેવો ભાવ થાય છે કે અરે આ તો બહુ સરસ, મને બહુ ભાવે, આ ભાવ નથી ભાવતા, આ કાઢી નાખો, નહીં જોઈએ નહીં જોઈએ. તો ત્યાં ભાવ શું છે આપણો? એક તો પર પદાર્થ ઉપર આપણી દ્રષ્ટિ છે, અને એમાં પણ આ ગમે છે આ નથી ગમતું એમ કરીને રાગ દ્વેષ ભાવ જીવને થયા કરે છે. હવે જ્ઞાની ધર્માત્માની દ્રષ્ટિ શું છે? ઈ જ થાળી એની સામે આવે તો આ એ પૂતગલ ને, આ એ પૂતગલ, મારે તો અહીંયા એક પૂતગલ બીજા પૂતગલમાં જશે, હું તો એને જાણું છું. એની દ્રષ્ટિ ક્યાં છે? કે પોતે જાણવા રૂપે જ્ઞાયક ભાવ છે, ત્યાં એની દ્રષ્ટિ છે. તો પહેલા જે જ્ઞાન એ જ પદાર્થને જાણીને રાગ દ્વેષ ભાવ ઉત્પન્ન કરતું હતું, એ અજ્ઞાન જ્યાં હવે જ્ઞાન માત્ર ભાવ રૂપે પરિણમ્યું, તો ઓલું જ્ઞાન કંઈ સેપરેટ એન્ટિટી હતી જ નહીં ને, કે જેને તમારે હટાવવી પડે, ડિસ્ટ્રોય કરવી પડે અને જ્ઞાન ઉત્પન્ન કરવું પડે. આ તો એની ખાલી વિચારવાની એંગલ, વિચાર વ્યૂ પોઈન્ટ ચેન્જ થયો, તો એ જ અજ્ઞાન જ્ઞાન રૂપે પરિણમ્યું. બરાબર? અજ્ઞાનના નિમિત્તે રાગ દ્વેષ ક્રિયાનું કર્તાપણું, અજ્ઞાનના નિમિત્તે રાગ દ્વેષ ભાવ થતા હતા, અને એ રાગ દ્વેષ ભાવ મને થયા એમ મેં પકડી રાખ્યા હતા કે આ મને ભાવે છે, તો મેં ખાધું, અરે આજે તો મજા આવી ગઈ. એ જે રાગ, એ મજા કોને આવી? મને આવી. કોની મજા આવી? પેલા પદાર્થને ખાવાની મજા આવી. ખ્યાલ આવે છે કે નહીં? તો આખું એનું નજર ક્યાં છે? પદાર્થ ઉપર છે. એની વજન ક્યાં છે એનું? પદાર્થ ઉપર છે. હવે ગુરુદેવશ્રીને કેરી ભાવતી હતી કે નહીં? હા, તો કેરી ખાય કે નહીં? કે ભાઈ એ તો જ્ઞાન માત્ર છે, એ કઈ, એ તો પૂતગલ છે, પૂતગલ છે એમ કરીને ન ખાય. ખાય કે નહીં? ખાય છે. જો હજી સમ્યક દ્રષ્ટિ છે, હજી મુનિરાજ નથી થઈ ગયા, તો ખાય છે. પણ ખાતી વખતે મને કેરીનો આનંદ આવે છે એમ એમની નજર નથી. એમની નજર ક્યાં છે? કે ભાઈ આ તો ખાલી જ્ઞાનનું પરિણમન છે, જ્ઞાનમાં જણાયું, અને જ્ઞાન તો હું આત્મા જ છું એમ કરીને એ પર પદાર્થ પરની એમની દ્રષ્ટિ પોતા ઉપર છે. આનંદ કોનો આવ્યો? એ કેરીનો આનંદ નથી આવ્યો. આનંદ કોનો આવ્યો? પોતે જ્ઞાયક છે અને જ્ઞાનનું આવું પરિણમન થયું એનો આનંદ આવ્યો. ખ્યાલ આવે છે કે નહીં? બહુ મોટો ફરક, આખો વ્યૂ પોઈન્ટ તમારો ચેન્જ થઈ ગયો ને. એ જ ડિફરન્સ છે એક મિથ્યા દ્રષ્ટિ ને સમ્યક દ્રષ્ટિ વચ્ચે. હવે સમ્યક દ્રષ્ટિને કોઈ પણ પરિસ્થિતિ આવી જાય એને કોઈ જ પ્રોબ્લેમ થતો નથી, કેમ કે બધાને જ્ઞાનનું જ્ઞેય તરીકે જાણે છે. હવે એને ક્યારે કોઈ મરણનો ભય નથી, એમને કોઈ વેદનાનો ભય નથી, એમને કોઈ અકસ્માતનો ભય નથી. એનો મતલબ અકસ્માત નહીં થાય, મરણ નહીં થાય એમ નથી. મરણ થશે ત્યારે દુઃખ પણ થશે, એ ઇન્દ્રિય દુઃખ છે, અને પોતે એને, આને હું જાણું છું એમ કરીને પોતે જ્ઞાયક તરીકે અખંડ રહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા. હવે આપણે ગુરુદેવશ્રીનો કાળ ધર્મ ક્યાં થયું? અહીંયા હોસ્પિટલમાં ને, હિન્દુજામાં, જસલોકમાં. જસલોકમાં હવે ત્યારે એમને મરણ સમયે વેદના થઈ હશે કે નહીં? હા, ચક્રવર્તીનો જન્મ થાય, ચક્રવર્તી નહીં, ચલો એ તો જરા મોટું થઈ ગયું, સમજો કોઈ મહાપુરુષનો જન્મ થાય, હનુમાન જેવા કોઈ હોય, હા, જે એ જ ભવે મોક્ષ જવાના છે, તો એને ગર્ભમાં દુઃખ થાય કે નહીં? તો એ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે, અંદર પોતાના આત્માનો આનંદનો અનુભવ કરી રહ્યા છે. હવે એ દુઃખને પણ એ કેવી રીતના જાણે છે કે ભાઈ આ તો જ્ઞાનનું પરિણામ છે. ખ્યાલ આવ્યો કે નહીં? કોઈ પણ પરિસ્થિતિ કેમ ન હોય, સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ કેવી છે કે આ તો બધું જ્ઞાનનું જ પરિણામ છે. અત્યારના શ્રેણીક રાજા નરકમાં છે તો નરકમાં એમના માટે અલગ જુદો રાજમહેલ કે સિંહાસન કેવું હશે? તો કેવું હશે કે ભાઈ જે નોર્મલ નારકી જે જાતના ભાવોમાં હોય એ જાતના ભાવોમાં હશે. પણ તો પણ નોર્મલ નારકી જે છે એને દુઃખ શેનું છે? કશાય ભાવનું દુઃખ છે. આ શરીર મારું છે અને આ કોઈ કાપી નાખ્યું તો હવે હું એને નહીં છોડું, એને એ જાતનું દુઃખ છે. અને શ્રેણીક રાજાને અંદરથી આનંદ કેનો છે કે ભાઈ આ કશાય ભાવ થાય છે પણ આ તો બધું જ્ઞાનનું પરિણામ છે, આ શરીર હું છું જ નહીં, હું તો જ્ઞાન માત્ર છું, એવું એમને અંદરથી શાંતિનું પરિણામ છે. ખ્યાલ આવે ને? આ અતિન્દ્રિય શાંતિ કંઈક જુદી જ છે, એ સુખ કંઈ જુદું છે. એ ઓલું ખાવા પીવાના સુખ જેવું નથી કે તમને સારું ઈચ્છા પૂરી થાય તો જે સુખ થાય, એ જાતનું આ સુખ નથી. આ સુખ કંઈ જુદી જ ક્વોલિટીનું છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, તો જો જે અજ્ઞાનના સેકન્ડ લાઈન, અજ્ઞાનના નિમિત્તે રાગ દ્વેષ ક્રિયાનું કરતાપણું, ક્રિયાના ફળનું એટલે કે સુખ દુઃખનું ભોગતાપણું ઇત્યાદિ ભાવો થતા હતા. અત્યાર સુધી જે અજ્ઞાની જીવ પર પદાર્થને જોઈ જોઈને રાગ દ્વેષ કરતો હતો અને એનો ભોગ હું કરું છું એવું માની રહ્યો હતો, તે પણ વિલય પામ્યા. કેવી રીતના વિલય પામ્યા? એક જ્ઞાન જ રહી ગયું. નેક્સ્ટ વર્ડ જ છે ને કે હવે એ જીવને બસ એક જ્ઞાન, 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 આ બધું જાણવા પૂરતું જ છે અને એ જ્ઞાન માત્ર આત્મા છું હું, એમ પોતાનો આખી દુનિયા હવે જ્ઞાની ધર્માત્માની કેવી થઈ ગઈ કે બસ આ જ્ઞાન જ જ્ઞાયક છે એમ. હવે એને જ્ઞાન સિવાય બીજું કંઈ રહ્યું જ નહીં અને એ જ જ્ઞાયક છે. માટે હવે આત્મા સ્વ પરના ત્રણ કાળવર્તી ભાવોને જ્ઞાતા દ્રષ્ટા થઈને જાણ્યા દેખ્યા કરો. આપણે જે એસા કહેતા ને કે સહજ જીવન જીવો, સહજતા ક્યાં હે? સહજતા એટલે શું? જેમ છે એમ, એટલે ભાઈ રાગ દ્વેષના ભાવ થાય છે તો થયા કરો એમ, એમ નહીં. જો જે જાતનું સમ્યક દ્રષ્ટિ ધર્માત્માનું જીવન હોય, જો એક પહેલા આ પણ જોઈ લઈએ, સૌથી પહેલા જ આ તો એસ્ટાબ્લિશ કર્યું. જો પેજ નંબર 618, આ કળશ છે 267, એનો શ્લોકાર્થ 618 ભૈયા, 267 નો શ્લોકાર્થ જો, ઉપરનું ટાઇટલ, આ ભૂમિકાનો આશ્રય કરનાર જીવ કેવો હોય છે તે હવે કહે છે. જે જીવ જ્ઞાની ધર્માત્મા થવાનો છે પહેલા એની પાત્રતા કેવી હોય છે એ પહેલા એસ્ટાબ્લિશ કર્યું. તો જો, જે પુરુષ શ્યાદવાદમાં પ્રવીણતા છે, જે પુરુષની શ્યાદવાદમાં પ્રવીણતા છે તથા રાગાદી અશુદ્ધ પરિણતિના ત્યાગરૂપ સુનિશ્ચળ સંયમ છે, એ જીવ કેવો છે કે પહેલા તો એની બુદ્ધિ, બુદ્ધિ એટલે ક્ષયોક્ષમ જ્ઞાન નહીં, એની જ્યાં વિચાર કરીને ભેદ વિજ્ઞાન કરવાની શક્તિ અને કઈ વસ્તુ નિશ્ચય છે, કઈ વ્યવહાર છે, હા, કઈ વસ્તુ ખરી અપેક્ષાએ કીધી છે, કોને કેવી રીતના ઇન્ટરપ્રેટ કરવાની, એવી એની તીક્ષ્ણ બુદ્ધિ છે, શ્યાદવાદમાં પ્રવીણતા છે. અને બીજું કે રાગાદી અશુદ્ધ પરિણતિના ત્યાગરૂપ સંયમિત જીવન છે. ગમે તેમ એ રેન્ડમ જીવન જીવતા નથી, એ સમ્યક દ્રષ્ટિ થવાની પાત્રતા કેવી હોય કે પહેલા તો એ જીવના આવા નેચરલ પરિણામ હોય કે એને અંદર સમાવાની ભાવના હોય, તો એને કોઈ પણ આડા તેડા કામ કરવામાં એને મન જ ન થાય, એને કોઈ પણ વિષય કશાયમાં જોડાવાનું મન ન થાય, અને તો પણ એ ભૂમિકામાં આવ્યા પછી પણ જો એમને કંઈક અમુક રાગ દ્વેષ આદિ ભાવો થાય છે તો એ બધા ભાવોને એક જ્ઞાન માત્ર તરીકે જાણે છે, તો એ જ્ઞાન માત્ર એમનું વિશ્વ કેવું છે કે બસ બધા ભાવને જ્ઞાતા દ્રષ્ટા થઈને જાણ્યા કરે છે. એ જ્ઞાન માત્ર જ જ્ઞાયક રૂપે પોતાને એસ્ટાબ્લિશ કરે છે. હવે જો આ જ્ઞાન માત્ર જ્ઞાયક એટલે આ લાસ્ટ મેસેજ મારે મૂકવો છે. જ્ઞાન માત્ર જ્ઞાયક એટલે એમની દ્રષ્ટિ હજી કાંઈ પર્યાય ઉપર નથી. આને જાણ્યું, આને જાણ્યું, આને જાણ્યું, એ બધાને જનરલાઇઝ કરીને બસ આ જ્ઞાયક હું છું એમ કરીને અંદર પોતાના ત્રિકાળી આત્મ સ્વરૂપ પર સ્થાપિત થાય છે. હા, ગઈકાલે મેં કીધું હતું ને ત્યાં ઇષ્ટોપદેશમાં ગાથા છે કે જ્ઞાની ચાલે છે તો પણ ચાલતા નથી, બોલે છે તો બોલતા નથી. કેમ કે જ્ઞાની ધર્માત્મા બોલે પણ છે તો એની નજર ક્યાં છે? કે આ બોલવું તો પૂતગલનું પરિણામ છે, તો મારું છે જ નહીં. પણ એનું જે જ્ઞાન થાય છે એ પણ જ્ઞાન, એ એક સમયની પર્યાય હું નથી, હું તો જ્ઞાયક છું. એ પોતે ક્યાં આવીને ઉભા રહે છે? બધી જ જગાએથી પોતાને સમેટીને પોતાના એક ત્રિકાળી જ્ઞાયક ભાવ ઉપર આવીને સ્થાપિત થાય છે. એને દ્રવ્ય દ્રષ્ટિ કહેવાય છે. અને દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ લખ્યું છે ને બોલ આપણે, દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, જેનું જો આખું આખું કામ પોતાના જ્ઞાનમાં જ કરવાનું છે. આખો જૈન ધર્મ ક્યાં છે? પોતાના જ્ઞાનમાં છે. હા, 15મી ગાથા, પોતાના જ્ઞાનમાં ભેદ વિજ્ઞાન કરીને આ એક ત્રિકાળી જ્ઞાયક ભાવ હું છું એવું પોતે પોતાની જાતને એસ્ટાબ્લિશ કરે. જેવી રીતના સમજો, કોઈ બે બહુ બેસ્ટ ફ્રેન્ડ્સ હોય અને કોઈકે એક મેસેજ આપ્યો કે ભાઈ તારો બેસ્ટ ફ્રેન્ડ જ તને ઠગે છે, હા તને એ જ ચીટિંગ કરે છે, તો પહેલા તો વિશ્વાસ ન આવે ને. પછી શું કરે? પછી જુદા જુદા ઇન્ફોર્મેશન લઈને એવિડન્સ જમા કરે ને. હવે આ એવિડન્સ ક્યાં જમા કરે? ઇવેલ્યુએશન ક્યાં ચાલે છે? જ્ઞાનમાં ચાલે છે. અને પછી જે એકવાર નિર્ણય થાય કે ના આ તો સાચી વાત છે યાર, મને હવે નક્કી ક્યાં થયું? એ પણ જ્ઞાનમાં થયું. એવી જ રીતે અત્યાર સુધી જીવ આ પર્યાયમાં બુદ્ધિ કરીને દુઃખી થઈ રહ્યો છે, તો પહેલા તો એણે પોતાના જ્ઞાનમાં એવિડન્સ જમા કરવા પડશે કે ના આ પર્યાય નથી, હું તો આ જ્ઞાન માત્ર જ્ઞાયક છું. અને ત્યાંથી પોતાને આમાં એસ્ટાબ્લિશ કરતો કરતો છેવટે નિર્ણય જ્યાં થયો કે હું તો જ્ઞાયક જ છું, એ નિર્ણય ક્યાં થયો? એ પણ જ્ઞાનમાં થયો. ખ્યાલ આવે છે ને? એક આગળ પણ એક કહેલું છે ને કે જ્ઞાન માત્રથી જ આશ્રવનો નિરોધ થાય છે. હા, આશ્રવ ભાવનો નિરોધ જ્ઞાન માત્રથી થાય છે. એટલે નિરોધ એટલે સાવ બંધ થઈ જાય છે એમ નહીં, હવે થાય છે પણ હવે એ હું નથી ને, હું તો એક જ્ઞાયક છું એમ કરીને બધી સિચ્યુએશનમાંથી હટીને પોતાના જ્ઞાયક ભાવ પર બેસવું, એના પર આશ્રય કરવો, એ જ એક જૈન ધર્મનો ઉપાય છે. અને એનાથી ઉપેય એટલે મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. ચાલો જીનવાણી સ્તુતિ લેશું. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જિન વાણી મા કો વંદના શત બાર હૈ વંદના શત બાર. જો આમાં પણ શું કહે છે? નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ. કોનો ઉપકાર છે? આ જીનવાણી માતાનો ઉપકાર શું છે? ક્યારે તું પોતે ભગવાન છે નિર્ણય કર. હા ચાલો, ઋષભાદિ મહાવીર પર્યંત 2400 જિનેન્દ્ર ભગવાનનો જય હો. સિમંદરાદિ અજિતવીર્ય પર્યંત 20 વિહરમાન જિનેન્દ્ર ભગવાનનો, સમયસારાદિ સમસ્ત જીનવાણી માતનો, હાલતા ચાલતા સિદ્ધ સમાન કુનકુંદાચાર્ય દેવનો જય હો. આપણા અનંત ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો જય હો. પ્રશમમૂર્તિ ભગવતી માતનો, સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો જય. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો, અષ્ટાનિકા મહાપર્વનો જય હો.